सिद्धा जगति मंगलम मंगलम साधव सर्वे जैन धर्मोस्तु मंगलम मंगलम देव सर्वज्ञम निरग्रम गुरु मंगलम मंगलम वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलम भगवान प्रभु मंगलम स्तोत्रमोस्तु मंगलम महादेव्या कुक्षिरत्नम शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 751 आपनो स्वाध्याय चालू छे 53 आपनो स्वाध्याय चालू छे रविवार तारीख 1 मे 2016 श्रीमद् राजचंद्र ज्ञान मंदिर ट्रस्ट राजकोट આનંદઘન 24નું પ્રથમ સ્તવન ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરોરે એ સ્તવનનું વિવરણ પરમ કૃપાળુ દેવે કર્યું છે. એમાં આખો યોગ માર્ગ છે અને પરમાત્મા સાથે એકરૂપ થવા માટે એ યોગ માર્ગની જે વિવેચના આનંદગંજી મહારાજે કરી છે એના અર્થ મુમુક્ષુઓને બરોબર સમજાય અને તદ અનુસાર યોગ માર્ગની સાધના થાય એ હેતુથી એમણે અર્થ લખ્યા છે. જ્ઞાની પુરુષો કંઈ લખે ત્યારે એમાં પરમાર્થ વિશેષ હોય. આપણે વિચારીએ ત્યારે લૌકિક અને વ્યવહારિક વાત વધારે હોય. પરમાર્થની સાધનામાં પરમાર્થ દ્રષ્ટિની વિચારણા એ બહુ અગત્યની છે. એટલે કૃપાળુ દેવે આ સ્તવનની અંદર આપણને પરમાર્થ દ્રષ્ટિ આપી છે કે પ્રભુ સાથે પ્રેમ કરો. વ્યવહારમાં જેવો પોતાના સૌથી પ્રીતિપાત્ર સાથે પ્રેમ કરો છો એવો જ પ્રભુ સાથે કરો. પણ સાચો પ્રેમ ક્યારે ગણાય, સાચો પ્રેમ કોને ગણાય? કોઈ પણ પ્રકારનું કષ્ટ સહન કરવું એ પ્રેમની લક્ષણ નથી. એટલે કૃપાળુદેવે અહીંયા સામાન્ય જગતની અંદર દાંપત્ય પ્રેમમાં પતિ પત્નીના પ્રેમમાં જે એક રિવાજ હતો કે પતિના પ્રેમને ખાતર કષ્ટનું સહન કરવું, તપ કરવા, પતિના મૃત્યુ સમયે સતી થવું, આવા અનેક પ્રકારના પતિ ભક્તિના લક્ષણો હતા. એ કહે છે, પ્રભુને જ્યારે સ્વામી બનાવીએ ત્યારે આમાંનું એકેય લક્ષણ કામ આવતું નથી, અને આ સાચા લક્ષણો પણ નથી. આગલી ગાથામાં આપણે વિચાર્યું, એ પતિ રંજન મેનવી ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મેળાપ. રંજન તો બે પ્રકૃતિનો મેળ થાય એ છે, ધાતુ એટલે પ્રકૃતિ સ્વભાવ. કોઈ પણ બે વસ્તુ એકમેક ક્યારે થાય, કે બંનેનો સ્વભાવ હોય તો લાકડું ને લોઢું એકરૂપ ન થાય, પણ લોઢું ને લોઢું એકરૂપ થાય. લાકડાની અંદર એક પ્રકારનું બીજું લાકડું મૂકીએ તો આપણે જેને કહે છે સાલ કૈરા, એ બધું ચાલે, એમાં બરાબર સરસ રહેશે, ફર્નિચર થાય. પરંતુ લાકડું ને લોઢું ન થાય, ધાતુ સ્વભાવ. એમ અહીંયા કહે છે કે પતિની પ્રકૃતિ જે છે, પતિનો જે સ્વભાવ છે, એની સાથે જ્યાં સુધી સુમેળ ન કરે ત્યાં સુધી કોઈ કાળે એ વસ્તુ એકરૂપ બનવાની સંભાવના છે જ નહીં. એ સમજાવીને છેલ્લી ગાથામાં આપણને ચોથી ગાથામાં કીધી. હવે આપણે 5 અને 6 બે ગાથાનું વિવરણ બાકી છે, આજે આપણે લઈશું, સાથે બોલીશું. કોઈ કહેલી લારે અલખ અલખ તણી રે, લખ પૂરે મનવાર, દોષ રહિત ને લીલા નવી ઘટે રે, લીલા દોષ વિલાસ, ઋષભજીને સ્વર પ્રીતમ મારો રે. હે સખી, આનંદગંજી પોતાની ચિત્તની વૃત્તિને કહે છે, હે સખી. કોઈ વળી એમ કહે છે કે આ જગત જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ્ય ન થઈ શકે તેવા ભગવાનની લીલા છે, અને તે અલક્ષ્ય ભગવાન સૌની ઈચ્છા પૂર્ણ કરે છે. તેથી તે એમ સમજીને આ જગત ભગવાનની લીલા માની તે ભગવાનનો તે સ્વરૂપે મહિમા ગાવામાં જ પોતાની ઈચ્છા પૂર્ણ થશે એટલે ભગવાન પ્રસન્ન થઈને તેને વિશે લગ્નતા કરશે એમ માને છે. પણ તે ખોટું છે, કેમ કે તે ભગવાનના સ્વરૂપના અજ્ઞાનથી એમ કહે છે. જગતમાં એક જુદી જુદી માન્યતાઓની એક માન્યતા આ છે કે પરમાત્મા છે એનો લક્ષ થઈ શકતો નથી, એને ઓળખી શકાતો નથી, એનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ્ય ન થઈ શકે. એટલે આ તો એનું સ્વરૂપ જાણવા માટે આ જે જગત છે એ પરમાત્માની લીલા છે, અને એ ભગવાનની લીલા માનીને આ જગતની અંદર જે જગતને ખુશ કરે છે એ રૂપે ભગવાનનો તે સ્વરૂપે મહિમા ગાય છે, એટલે ભગવાન પોતાની ઈચ્છા પૂર્ણ કરશે એમ માને છે. પણ તે ખોટું છે, કેમ કે તે ભગવાનના સ્વરૂપના અજ્ઞાનથી એમ કહે છે, એને ભગવાનનું સ્વરૂપનું ખ્યાલ નથી, ભગવાનના સ્વરૂપનું અજ્ઞાન છે. આ જગત એની લીલા છે, પ્રભુ લીલા કરે છે, અને લીલા સ્વરૂપ આ ભગવાન આખું જગત આ જે કંઈ જુએ છે એની અનેકવિધ પ્રકારની ચિત્ર વિચિત્રતા છે, એના અનેક રૂપો છે, એના અનેક રંગ છે, આ બધું પ્રભુની માયા સમજે છે અને પ્રભુની લીલા છે. એટલે એ જગત સાથે એ રીતે પ્રેમથી જોડાય છે અને એ સમજે છે કે એથી કરીને ભગવાન એની સાથે મારે એકરૂપતા થશે, પણ એ થઈ શકે નહીં, કારણ કે પરમાત્માનું સ્વરૂપ એ જુદું છે, એ નહીં પકડી શકાય. એને ભગવાનના સ્વરૂપનું અજ્ઞાન છે. અહીંયા એ વાત કરીને આગળ સમજાવે છે કે જે ભગવાન અનંત દર્શન જ્ઞાન દર્શનમય સર્વોત્કૃષ્ટ સુખ સમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય અને લીલાને અર્થે પ્રવૃત્તિ પણ કેમ હોય? લીલાની પ્રવૃત્તિ તો સદોષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ ઈચ્છે જ નહીં. ભગવાન તો અનંત અવ્યાબાદ સુખે કરીને પૂર્ણ છે, તેને વિશે બીજી કલ્પના ક્યાંથી અવકાશ પામે? લીલાની ઉત્પત્તિ કુતૂહલ વૃત્તિથી થાય, તેવી કુતૂહલ વૃત્તિ તો જ્ઞાન સુખના અપરિપૂર્ણપણાથી જ થાય. ભગવાન તો તે બંને જ્ઞાન અને સુખ એ બંનેમાં પરિપૂર્ણ છે, માટે તેની પ્રવૃત્તિ જગત રચવારૂપ લીલા પ્રત્યે ન જ થાય. સમજણ આપે છે કે આ જગત ભગવાનની લીલા છે. તો કે ભગવાનનું સ્વરૂપ સમજો છો? ભગવાનનું સ્વરૂપ જ્ઞાન દર્શનમય છે અને સર્વોત્કૃષ્ટ સુખની સમાધિમય છે. પરમાત્માનું સ્વરૂપ પૂર્ણ છે, ચૈતન્ય એ પૂર્ણ છે, એના બધા જ ગુણો અનંત ગુણો એ પૂર્ણરૂપે વિકસિત થયા છે, જેમાં એવો આત્મા પરમાત્મા બને છે. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું છે, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. જે આત્માઓ પોતાના શુદ્ધ સ્વભાવને પામ્યા છે તેને પરમાત્મા કહીએ છીએ. શુદ્ધ સ્વભાવ કહેતા તેના બધા જ ગુણો આત્માના એ પૂર્ણતાને પામ્યા છે. આત્માનો જ્ઞાન ગુણ, દર્શન ગુણ, સુખ ગુણ આ પૂર્ણ છે. તો એ તો જ્ઞાનમય છે, દર્શનમય છે, સુખમય છે. આવા ભગવાનને પરિપૂર્ણ જે છે એને જગતનું કર્તાપણું કેવી રીતે હોય? એ જગત સુખમ બનાવે. એનું કર્તાપણું સમાપ્ત થયું છે ત્યારે તો એ ભગવાન થયા છે. જ્યારે જીવનું કર્તાપણું, હું એક પણ પર પદાર્થનો કરતા છું એવો ભાવ મટી જાય ત્યારે જીવ પૂર્ણતાને પામે. હું કંઈક કરી શકું છું એ અજ્ઞાન છે, એ પામરતા છે. તો એને આવી કરતા પણ ભગવાનને ક્યાંથી સંભવે? અને વળી લીલાને અર્થે પ્રવૃત્તિ કરે. ભગવાન એકલા કંટાળતા હતા એટલે એને મજા આવતી નહોતી, એટલે એને આ લીલા કરી, એવી પ્રવૃત્તિ. તો ભગવાનની પ્રવૃત્તિનો એનો આનંદ કોઈ બાહ્ય સાધન સામગ્રીના કારણે નથી, એનું સુખ એના સ્વભાવમાં છે, એનો આનંદ એના પોતા થકી છે. બાહ્ય કારણોને લઈને શાંતિ એ પરમાત્માની નિશાની નથી, એ અજ્ઞાની જીવનું સ્વરૂપ છે કે મને આ મળે તો મને સુખ થાય, મને આ મળે તો શાંતિ થાય. આ અજ્ઞાન છે કે પર પદાર્થથી સુખ થાય, પર પદાર્થથી શાંતિ મળે. આવી જ્યાં સુધી મનની અંદર કલ્પના રહે ત્યાં સુધી એ જીવનું અજ્ઞાન છે. હું પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય છું, સુખનું ધામ છું, સુખનો સાગર છું. મારું સુખ મારામાં છે અને મારું સુખ મારામાં જે છે તે પરિપૂર્ણ છે. કોઈ પદાર્થના સંયોગથી સુખ નથી. એટલે સંયોગનું સુખ માનવાનું એ અજ્ઞાનીનું લક્ષણ છે. જો ભગવાન સંપૂર્ણ સુખી છે તો પછી લીલાની પ્રવૃત્તિ કેમ કરે? અને લીલાની પ્રવૃત્તિ કરે તો એને ભગવાન કેવા કેવી રીતે? તો કે છે, લીલાની પ્રવૃત્તિ તો સદોષમાં જ સંભવે છે. જેને દોષ છે, જેનામાં હજુ કર્તાપણાનો દોષ છે, પદાર્થથી સુખ છે એવી માન્યતાનો દોષ છે, સુખ મારામાં નહીં પરંતુ બીજાના પદાર્થમાં છે આવી માન્યતા છે, એનો દોષ છે. તો કે છે, જે પૂર્ણ હોય તે કંઈ ઈચ્છે જ નહીં. જે પૂર્ણ હોય તે કંઈ ઈચ્છે જ નહીં. ભગવાન તો અનંત અવ્યા બાદ સુખે કરીને પૂર્ણ છે, તેને વિશે બીજી કલ્પના ક્યાંથી અવકાશ પામે? આ જગતની લીલાની વાત, ભગવાનની કર્તૃત્વ સાથે કેવી રીતે એનો મેળ બેસે? લીલાની ઉત્પત્તિ કુતૂહલ વૃત્તિથી થાય. કુતૂહલ વૃત્તિ, આમાં સુખ હશે, આ લઉં તો મને આનંદ થાય, આ મળે તો ટેસ્ટ મળે, આ લઉં તો વધારે મજા આવે, આ કુતૂહલ છે. જીવો કુતૂહલ વૃત્તિથી જ સંસારની અંદર જીવી રહ્યા છે. એને ક્યારેય સુખ, સાચું સુખ પ્રાપ્ત થતું જ નથી, અને એ અનંત પદાર્થનો સમાગમ કર્યા જ કરે છે, અનંત સંયોગોનું સર્જન એ કર્યા જ કરે છે. કારણ કે એક લીએ એમાં એને શાંતિ ન થાય, તૃપ્તિ ન થાય, એટલે બીજો લીએ, બીજો લીએ, ત્રીજો લીએ. સંસારના સુખના બે લક્ષણ, એક અતૃપ્તિ અને બીજું ઈર્ષા. જો બરોબર વિચારજો, સંસારનું સુખ ગમે તેવું હોય તો એ પદાર્થથી છે, એટલે એનાથી ક્યારેય તૃપ્તિ ન થાય. કારણ કે પદાર્થ એક સમય આવ્યો પછી એક પદાર્થ વપરાઈ જવાનો, એટલે તૃપ્તિ નહીં થાય. એમ જેમ જેમ વપરાશે એમ સુખ એનું ઓછું થતું જાય. આપણી પાસે એક પદાર્થ હોય તો એ પદાર્થને વાપરતા વાપરતા એનું સુખ ઘટતું જાય. એક સમય એવો આવે કે આને ફેંકી દો, કંઈક બીજું લાવો. અને બીજું એનો લક્ષણ છે ઈર્ષા. ઈર્ષા એવું છે કે આપણને એમ થાય કે ઓલો મારા કરતાં વધારે સુખી છે, આની પાસે વધારે સુખ છે. એનું કારણ કે એની પાસે કંઈક પદાર્થ સારો છે, નવો છે, ઇમ્પોર્ટેડ છે, કિંમતી છે. આવી ઈર્ષા ચાલ્યા જ કરે, લા હું એ લઉં. એટલે સતત જગત ઈર્ષામાં છે કે આની ગાડી બહુ સારી છે, મારી બરોબર નથી. આના વસ્ત્રો બહુ સારા છે, મારા બરોબર નથી. આનું ઘર કેવું સરસ છે, મારું નથી. એને કદી તૃપ્તિ પોતાથી ન થાય, એ બદલાયા જ કરે અને એ સુખ ઘટતું જ જાય. અને બીજું એને ઈર્ષા આવ્યા કરે. જગતની અંદર અનેક જીવો આ પ્રકારના પ્રયત્નો કરતા હોય. હવે જીવના પુણ્યના ઉદયના આધાર ઉપર એને સુખની સામગ્રી પ્રાપ્ત થતી હોય છે, ભૌતિક સુખની, ભોગવટાના સુખની, આત્મિક સુખની એ પ્રાપ્ત થતી હોય. હવે આ જીવને ઈર્ષાનો ભાવ જાગે. આ ઈર્ષાનો ભાવ અહીંયા છે એટલું જ નહીં, દેવલોકની અંદર પણ અત્યંત, જેને કહીએ કલ્પના ન કરી શકાય એવા સુખો હોવા છતાં એક દેવનું સુખ બીજો દેવ જોઈ શકતો નથી. અને એને કારણે દેવલોકની અંદર પણ યુદ્ધ, મારામારી, પરસ્પર વેર, હિંસા ચાલ્યા જ કરે છે. ત્યાં પણ શાંતિ નથી. ભોગના પદાર્થો અમાપ છે, છતાં જીવને શાંતિ નથી. શાંતિ હોય તો ત્યાંથી જીવ મુક્તિને પામે, પણ દેવલોકનો કોઈ જીવ સીધો તિરિયંચમાં કે નરકમાં જ જાય. આ ઈર્ષા અને અતૃપ્તિ, ભૌતિક પદાર્થોના સુયોગથી મળેલી, સંયોગથી મળેલું સુખ, એ કદી એમાંથી તૃપ્તિ ન મળે અને એની ઈર્ષા સતત ચાલુ રહે. નાની નાની બાબતમાં પણ ઈર્ષા થાય. છોકરાઓ નાના હોય ને તો એને પોતાની પેનની અંદર ઈર્ષા થાય કે આની પેન મારા કરતાં વધારે સારી છે, આના બૂટ મારા કરતાં વધારે સારા છે. આવી ઈર્ષાઓ એને નાનપણથી થતી જાય કે વધારે સુખી છે. બસ આ ઈર્ષાનું તત્વ અને અતૃપ્તિ, ગમે તેટલું લઈ આપો તો પણ એને શાંતિ ન થાય. તો આ લૌકિક સુખનું લક્ષણ છે. અને એ જીવને યાદ રાખવું જોઈએ કે જ્યારે જ્યારે આ પ્રકારના ભાવ આવે ત્યારે આપણે જેનાથી સુખ માન્યું છે એ લૌકિક છે, આત્મિક નથી. આત્મિક સુખ, સ્વભાવનું સુખ, એનું લક્ષણ શાંતિ છે. જેવું આત્મિક સુખ મળે, મને પ્રભુની પ્રાર્થના કરતા કરતા નિરવ શાંતિ મળી, હું નિર્વિકલ્પ થયો, જગતના પદાર્થનું ભાન ભૂલાયું, ભૌતિક સુખની ઈચ્છા માત્ર મટી ગઈ, નિર્વિકલ્પતા આવી. આ સ્વભાવનું સુખ છે અને આનું પરિણામ શાંતિ છે. જીવના પરિણામો એકદમ શાંત થાય ત્યારે એને એમ થાય કે ચક્રવર્તીના સુખ કરતાં પણ હું સુખી છું, એને તો કેટલી ઉપાધિ છે, મારે કશી જ નથી. સ્વભાવનું સુખ છે, એને એનું લક્ષણ અતૃપ્તિ નથી, શાંતિ છે. અને ઈર્ષા નથી, સંતોષ છે. એને પછી રાજાની, શ્રીમંતની, ચક્રવર્તીની કોઈની ઈર્ષા નથી. પુણ્યાને પોતાની એક સામાયિકનું જે સુખ છે તો એને શ્રેણીકના સુખની ઈચ્છા નથી કે શ્રેણીકનું સુખ મને મળે. ના, મારી સામાયિકનું સુખ છે એ કંઈ ઘણું ચડિયાતું છે, પૂર્ણ છે. એને ઈર્ષા ન થાય, એને પરમ સંતોષ થાય. સ્વભાવનું સુખ છે, પોતાના ગુણોનું સુખ છે, પોતાની સાધનાનું સુખ છે. આ બે સુખ વચ્ચેનો આપણને તફાવત પારખતા આવડવો જોઈએ. અને પછી જ્ઞાનીઓએ કહ્યું છે કે તું સાધના કર, તો સાધના સ્વભાવના સુખની થાય, પોતાના ગુણની થાય, નિજ સંપત્તિની થાય, પોતાનું જે છે પોતાને મળે અને એમાં જે પરમ શાંતિનો અનુભવ થાય એ પદાર્થના સુખથી થતો નથી. એક સાધુને પોતાની સમાધિમાં જે સુખની અનુભૂતિ થાય છે એવી દેવલોકના દેવોને પણ એના પ્રચંડ ભોગ વૈભવથી પણ એ સુખની અનુભૂતિ થઈ શકતી નથી. એટલે યશવંતજી મહારાજે એના ગ્રંથમાં લખ્યું છે કે સાધુનો એક વર્ષનો દીક્ષા પર્યાય હોય એની અંદર એ જે સુખનું, ચડતા સુખનું જે અનુભવ કરે છે એ સુખ એ અનુત્તર વિમાનના દેવોના સુખ કરતાં પણ અધિક છે. આવું સમાધિનું સુખ છે, આત્મસમાધિ. તો એ બરોબર તો ભગવાન છે એ તો પરિપૂર્ણ છે. આ ભગવાનને એ વરી કુતૂહલ વૃત્તિ ક્યાંથી જાય કે આમાં સુખ વધારે હશે, આમાં વધારે હશે? એ અજ્ઞાનનું લક્ષણ છે કે હું જે ખાઉં છું આપણે એના કરતાં આ આઈસ્ક્રીમ ખાધો, હવે આ નહીં ઓલો વધારે હશે. હવે જે ખાધો છે એનો સંતોષ નથી, એનો આનંદ પણ નથી, પણ એની બળતરા કઈ છે કે ઓલો નથી મેળ્યો એની છે. ઓલો રિસેપ્શનમાં જાય ને, મફત ખાવાના હોય, એટલે એક ખાય પછી બીજો ખાય ત્રીજો ખાય, શું કામ? આમાં કંઈક સુખ વધારે હશે તો, આમાં કંઈક હશે ને હું રહી જઈશ તો, આનો સ્વાદ સારો હશે ને લૂંટાઈ જશે તો. આ અભરખા, આ બળતરા તો જુઓ જીવની, એને સંસારના જેટલા પદાર્થો છે એ બધા પદાર્થો મળે ને તો એને એમ થાય કે હજી કંઈક આનાથી બીજું હશે તો અને હું રહી જઈશ તો. પરથી સુખ માન્યું ત્યાં અજ્ઞાન છે. એ કે જે ભગવાનને આવું અજ્ઞાન ન હોય, અને આવું અજ્ઞાન હોય તેને ભગવાન કહેવાય? કુતૂહલ વૃત્તિ એને ન હોય. કુતૂહલ વૃત્તિ તો જ્ઞાન અને સુખના અપરિપૂર્ણપણાથી જ થાય. ભગવાનમાં તો તે બંને પરિપૂર્ણ છે, જ્ઞાન પણ પરિપૂર્ણ છે, સુખ પણ પરિપૂર્ણ છે. તો ભગવાનને આવી લીલા કરવાનો હોશ ન થાય, ભાવ ન થાય, એટલે એની પ્રવૃત્તિ જગત રચવારૂપ લીલા પ્રત્યે ન જ થાય. ભગવાન જગતની લીલા ન રચે, એ લીલા તો દોષનો વિલાસ છે. આ તો જેનામાં દોષ છે, અપૂર્ણતા છે, એનું આ કારસ્થાન છે. સરાગીને જ તેનો સંભવ છે. જે સરાગી હોય તેને સ્વદેશતા હોય, સદ્વેષતા દ્વેષ સહિત હોય, સરાગી છે એનામાં દ્વેષ હોય, ઈર્ષા છે એટલે દ્વેષ આવે જ. મને કોઈની ઈર્ષા થાય એટલે એના પ્રત્યે દ્વેષ જાગે જ. અને જેને એ બંને હોય છે તેને ક્રોધ, માન, માયાલોભ આદિ સર્વદોષનું પણ સંભવિતપણું છે. જેથી યથાર્થ રીતે જોતા તો લીલા એ દોષનો જ વિલાસ છે, અને એવો દોષ વિલાસ અજ્ઞાની જ ઈચ્છે છે. એટલું સમાધાન આપ્યું છે કે પરમાત્માની આ લીલા છે અને હું આમ કરીશ તો પરમાત્મા મને પ્રાપ્ત થશે, તો કે છે એ વાત બરોબર નથી. લીલા એ દોષનું સ્વરૂપ છે. જે કોઈને આવી કલ્પનાઓ જેને મૂકી હોય, જ્ઞાન અપૂર્ણ હોય એટલે ન સમજાય, પણ લોકોની અંદર આવી વાત મૂકે કે ભગવાન છે એને આ જગતની રચના કરી છે અને લીલા રચી છે, આ અજ્ઞાનની નિશાની છે. કેમકે રચનારાને એ અપૂર્ણ માને છે, રચનારાને એ દ્વેષયુક્ત માને છે, રચનારાને એ અપરિપૂર્ણ માને છે. શું કામ રચી? એટલે અહીંયા તો એ કહે છે એને ભગવાનના સ્વરૂપનું ઓળખાણ નથી. એટલે કે જે દોષ વિલાસ તો અજ્ઞાની જ છે. આવી લીલાના દોષ કરવા, આવી માયાનગરી કરવી એ રાક્ષસોનું કામ છે, અસુરોનું કામ છે. માયા કોણ કરે? જાદુગર. તો એ જાદુ છે. વિચારવાન મુમુક્ષુઓ પણ તેઓ દોષ વિલાસ ઈચ્છતા નથી, તો અનંત જ્ઞાનમય ભગવાન તે કેમ ઈચ્છે? જેથી તે ભગવાનનું સ્વરૂપ લીલાના કર્તૃત્વપણાથી ભાવે જે સમજે છે તે ભ્રાંતિ છે. વિચારવાન મુમુક્ષુ કદી દોષ વિલાસ ઈચ્છે નહીં. અને તો અનંત જ્ઞાનમાં એવો ભગવાન ક્યાંથી ઈચ્છે? એટલે કે જે ભગવાનનું સ્વરૂપ લીલાના કર્તૃત્વપણાથી જે ઈચ્છે છે કે મારો ભગવાન આખા જગતની રચના કરે અને એ લીલા કરે છે, જીવો ઉત્પન્ન કરે, પશુ પક્ષી ઉત્પન્ન કરે, ફળફળાદી ઉત્પન્ન કરે, વનસ્પતિ ઉત્પન્ન કરે, નદી નાળા ઉત્પન્ન કરે, આ મારો ભગવાન કરે, એ જે ઈચ્છે છે એ એમાં એનું કર્તૃત્વ મૂકે છે પ્રભુનું. એ કર્તૃત્વ ભાવે જે સમજે છે તે ભ્રાંતિ છે. અને તે ભ્રાંતિને અનુસરીને ભગવાનને પ્રસન્ન કરવાનો તે જે માર્ગ લે છે કે જેથી કરીને આ ભગવાનની લીલા છે, આપણે એને ખુશ રાખવા, આપણે એનું પૂજન કરવું, આપણે એની પ્રસન્નતા મેળવવી, તો ભગવાન પ્રસન્ન થાય, આ જે છે એ પણ એક ભ્રાંતિનો માર્ગ છે. એ પ્રભુનું સ્વરૂપ માનીને પ્રભુની પૂજા નથી કરતો, પ્રભુનું અજ્ઞાન માનીને ભગવાનની પૂજા કરે છે. જે માર્ગ લે છે તે ભ્રાંતિમય છે, જેથી ભગવાનરૂપ પતિની તેને પ્રાપ્તિ થતી નથી. આ પાંચમી ગાથા સમજાવે છે કે દોષ રહિતને લીલા નવી ઘટે, લીલા દોષ વિલાસ. જો ભગવાન દોષ રહિત છે તો આવી લીલા એનામાં સંભવિત નથી, અને જો લીલા હોય તો એ દોષિત છે એવી પ્રકારનું અર્થઘટન થઈ શકે. હવે ગાથા નંબર 6. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આત્મ અર્પણ રે, આનંદ ઘન પદ રે ઋષભજીને સ્વર પ્રીતમ મા. હે સખી, પતિને પ્રસન્ન કરવાના તો ઘણા પ્રકાર છે. અનેક પ્રકારના શબ્દ, સ્પર્શ આદિ ભોગથી પતિની સેવા કરવામાં આવે છે એવા ઘણા પ્રકાર છે, પણ તે સૌમાં ચિત્ત પ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા છે અને ક્યારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટ રહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ઘણા આનંદના સમૂહની પ્રાપ્તિનો ભાગ્યોદય થાય. વ્યવહારના દ્રષ્ટાંતથી આનંદગંજીએ આ પરમાત્માની સેવાને દ્રષ્ટાંત મૂક્યું છે. આ વ્યવહાર યોગ છે, વ્યવહાર નહી છે કે પ્રભુનું સ્વરૂપ જાણતા નથી પણ વ્યવહારની અંદર તો જાણો છો ને કે પ્રસન્ન કરવાની સૌથી સારી રીત એ છે તો કે ચિત્તની પ્રસન્નતા એ સૌથી ઉત્તમ છે. ગમે તેવું કરો પણ આપણા ચિત્તનું ઠેકાણું ન હોય તો કોઈ પ્રસન્ન ન થાય આપણી સાથે હોય. જેનું ચિત્ત પ્રસન્ન ન હોય એની સાથે એના સંગમાં એના સંબંધમાં કોણ પ્રસન્ન થાય? તો પતિ તો ન જ થાય. એટલે કે છે તે સૌમાં ઘણા ઘણા પ્રકાર છે ચિત્તને પ્રસન્ન કરવાના, પતિને પ્રસન્ન કરવાના, પણ શ્રેષ્ઠ પ્રકાર એ છે ચિત્ત પ્રસન્નતા. બધી પરિસ્થિતિની અંદર પ્રસન્ન ચિત્ત છે એને કોઈનો દોષ દેખાતો નથી, એ કોઈના પ્રત્યે એની દ્રષ્ટિ દોષયુક્ત નથી, પ્રેમયુક્ત છે. ભક્તામર સ્તોત્રમાં માનતું શ્રીશ્વરજીએ કહ્યું છે, હે પ્રભુ જોયા દોષે નવકદી પ્રભુ આપને સ્વપ્નમાં આવ્યો. ભક્તને કદી ભગવાનમાં દોષ ન દેખાય, કદી ન દેખાય. કોઈ કદાચ આવીને કે ને તોય ન માને. આ સાચી એની ભક્તિની નિશાની છે, એની ઓળખની નિશાની છે. મોટી મોટી વાતો ગમે એટલી કર્યા કરે પણ નાની નાની બાબતમાં લોકસંજ્ઞામાં શંકા કરીને બેસે અને આમ કર્યું હશે આમ કર્યું હશે. આ બધા તો કંઈ ઠેકાણા વિનાના લોકો છે, એને કોઈ દિવસ શંકા ના થાય. જોયા દોષે નવકદી પ્રભુ આપને સ્વપ્ન. અરે સપનામાં અમે તો કોઈ દિવસ ન માનીએ, સાચું તો નહીં જ, વાસ્તવિક તો નહીં જ. સપનામાં પણ કદી તો જેના તરફ ભક્તિ છે, જે મારો પ્રભુ છે, જે મારો ગુરુ છે, જેને હું માનું છું કે આ તત્વ એને આત્મસાત કર્યું છે, એને હું કોઈને કાન ભંભરેણીથી દોષમાં જોઉં તપાસ કર્યા વિના અને એના પ્રત્યે શંકા સેવું સંદેશેલ બનું? આ પ્રસન્નતા ક્યારેય ન આવે. પ્રસન્નતા એ જ કહેવાય હર પળે હર ઘડીમાં હર ક્ષણમાં એને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા ભગવાન નિર્દોષ જ છે, મારા પ્રભુ નિર્દોષ જ છે. લોકો ગમે તે કહે, આ એને પોતાના પરમ તત્વ પ્રત્યે નિસંદેહપણું એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એના બોધમાં એને કોઈ શ્રદ્ધા ઉત્પન્ન થાય અને એની ભક્તિ ઠેકાણા વિનાની હોય. એ લોકના તાલે નાચતા હોય, લોકના રંગે રંગાતા હોય, એ કદી પરમ તત્વની ઉપાસના કરી ન શકે. આપણે એને કાચા કાનના લોકો કહીએ. આવા સંદેશીલ વ્યક્તિત્વ આપણું હોય, શંકાશીલ વ્યક્તિત્વ હોય તો કદી પરમ તત્વની આરાધના થવાની કોઈ સંભાવના નથી. કૃપાળુ દેવી એટલા માટે ક્ષમાપનની અંદર પાઠ મૂક્યો છે, એક પળ પણ આપના કહેલા તત્વોમાં શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. એ હું રહું જ્યારે ભગવાનના માર્ગમાં રહું ત્યારે ભગવાન વિશે મને શંકા છે કે આમ કરતા છે? કોઈ કાલ હવારે એમ કહે કે શ્રીમદ રાજચંદ્રજી એને ભૌતિક પદાર્થમાં સુખનો અનુભવ કરતા હતા,
અને જેને કેવું ઈચ્છીએ, જે સાધુ સંતોને જેને કેવું ઈચ્છીએ, હું કદાપી મારો ભગવાન નિર્ગુણ જેને મેં ઓળખો છે, નો ઓળખો એ તો વાત જુદી છે, મેં જેને ઓળખો છે, મારે જેનો પરિચય છે, મેં જેની શ્રદ્ધા કરી છે, એના વિશે ગમે તે પ્રકારની વાત આવે તો એની કોઈ પણ જાતની કાંઈ એની કોઈ તપાસ કર્યા વિના કે કોઈ જરા વચમાં કોઈ કષ્ટ લીધા વિના સીધો સંદેહશીલ બને, શંકાશીલ બને. અર્જુનને પણ કૃષ્ણ ભગવાનને કેવું પડ્યું, સંશય આત્મા વિનશ્યતિ, તને જો સંશય હોય તો રહેવા દે, વાત આપણું નહીં બને. દરેક વખતે પુરાવા લઈને હાજર થવાનું છે, દરેક વખતે સર્ટિફિકેટ ગળામાં લગાવવાના છે, પ્રસન્નતા તમારી ત્યારે જ રહેશે કે તમે શંકાથી પર હો, સંદેહથી પર હો. પ્રભુ પ્રત્યે સંદેહ હોય તો તમે પ્રભુના દર્શન કરવા જાઓ તો તમને પ્રસન્નતા છે નહીં, તમને તેમ થાય કે આણે આમ કહી રહ્યો હશે તો, આણે આમ કહી રહ્યો હશે તો, આ આમાં જોડાયેલા હશે. અરે પણ તને જો આવી શંકા છે તો મૂકી દેલા પહેને, કે શું કામ જાશ, કોણ બોલાવે છે તને, કોણે નિમંત્રણ આપ્યું છે. પ્રસન્નતા ન રહી શકે જેના તરફ સંદેહ હોય, શંકા હોય, અને જેની સાથે પ્રસન્નતા ન રહે એનો બોધ પરિણામે પામે. કોઈ સાબન આ તો જગતનો વ્યવહાર કે છે, સ્ત્રી અને પુરુષનો વ્યવહાર કે છે, કે સૌથી સાચી રીત એ પ્રસન્નતાની છે, પતિ પ્રત્યે કદી એને શંકા ન હોય. ગમે તેટલી વાત આવે, મારો પતિ આ ન કરે તો ન જ કરે, તો મારો ગુરુ કરે, મારો સત્સંગી આ કરે, મારો પ્રભુ કરે, આ કે છે ને તે કે છે ને એ બધા શું કોઈ પ્રમાણ છે? એટલી બધી નિકૃષ્ટ આપણી અવસ્થા છે, હજુ આપણે પ્રાથમિક ભૂમિકામાં, મુમુક્ષુની ભૂમિકામાં નથી. અહીંયા કે છે કે સૌમાં ચિત્ત પ્રસન્નતા એ સૌથી ઉત્તમ છે, કપટ રહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી આનંદના સમૂહની પ્રાપ્તિનો ભાગ્યોદય થાય. એનો એક પેલો આધાર કીધો છે પ્રસન્નતાનો, એક સંદેહ રહિત બને, કપટ રહિત બને. આપણો સ્વાર્થ છે, અહંભાવ, એટલે આપણું કપટ કામ કરતું હોય છે. આપણે આરોપણ કરીએ છીએ કે એણે આમ કર્યું હશે, એ આમ કરશે, એ કરતા હોય. આપણને કોઈના ઉપર શંકા નહીં. તો આ સ્થિતિમાં કેટલા બધા ઉદાહરણો છે કે લેશ માત્ર શંકા ન હોય એને. આખો કૃપાળુ દેવનું જીવન જુઓ, સાધુ નહોતા, દીક્ષા નથી લીધી, વ્યવહાર તો દેખીતો છે, ચાર સંતાનના માતા પિતા છે, ધંધો ચાલે છે, વિદેશોમાં પણ ચાલે છે, છતાં એના વિતરાગીપણા વિશે કોઈ શંકા છે કોઈને? એને લાલચ હશે ધંધામાં, એની ધંધાની અંદર પૈસો મેળવવાની કૂટનીતિ હશે, એણે આવું કર્યું હશે એના સોદામાં, પૈસો મેળવવા તો સૌ કોઈ કરે. એક પણ વ્યવહારની અંદર પરમ કૃપાળુ દેવના દેખી તો બધો દેખાય છે, એ કોઈ આચાર્ય નથી સર્વસંગ પરિત્યાગી, અને છતાં કહીએ આત્મ સ્વરૂપમાં છે. એને પોતાના કુટુંબીજનો છે છતાં મોહ નથી, તો આપણે શંકા કરીએ? જેમ પેલા સમજ વિનાના લોકો આવા બધું ગમે તેમ બોલતા હોય ને, પોતાનું ડાપણ બતાવવા બોલતા હોય, આમ તો કંઈ ખબર પડતી ન હોય પણ બડબડિયા બહુ હોય. કૃપાળુ દેવે કીધું માને ઠીક રાખજે, એટલે એને સમાધિ લેવી હતી, એટલે એને મા ઉપર ઘણો મોહ હતો, મોહ હતો. કે માને મારા ઉપર મોહ છે, હું સમાધિમાં જઈશ એ સહન ન કરી શકે અને એના પરિણામ ન બગડે એટલું ધ્યાન મનસુખ તું રાખજે. મનસુખ સમજતો હતો, આ બધા આપણે સમજતા નથી, બધા દોડાયા છે ને બધા, એટલે આપણે આપણી રીતે કરીએ કે મા ઉપર એને ઘણો મોહ, અને પછી પાછ છોકરાને ઉપદેશ દે, જો કૃપાળુ દેવ પણ માને તો ચાલતા હોય, તારે માનું તો ધ્યાન રાખવું. બોલો, પોતા માટે થઈને છોકરાઓને આવા ઉદાહરણ આપે કે કૃપાળુ દેવે પણ જો છેલ્લે શું કીધું કે માનું ધ્યાન રાખજે, આ કીધું તું. એની માને મોહ હતો અને મોહને કારણે આર્ત ધ્યાન કરે દુર્ગતિના બંધ પડી જાય. કૃપાળુ દેવ ઈચ્છતા નહોતા કે મારી માની દુર્ગતિ થાય, માની સદગતિ માટે થઈને એનો કરુણાનો ભાવ હતો. મા પ્રત્યે મોહનો તો કરુણા હતી, પત્ની પ્રત્યે મોહનો તો કરુણા હતી. નર્મદા મેન્શનની અંદર દેહની 45 દિવસ રહ્યા છે, છેલ્લા દિવસો છે, શરીર દિન પ્રતિદિન ક્રુશ થતું જાય છે અને કહેવડાયું છે કે હવે આપણે અહીંથી પાછા ફરી એમ નથી. અને બધા જ કુટુંબીજનો હતા, એમાં બધા જ સ્ત્રી વર્ગ આખો ત્યાં હતો. આપણે સોની બજારની અંદર જે છે ને ભીમજીભાઈની શેરી, ત્યાં મકાન હતું એમના વેવાઈનું, ત્યાં બૈરાઓ ત્યાં હતા, એટલે એમના પત્ની ત્યાં હતા, બા પણ ત્યાં હતા, કોઈ હાજર નથી મૃત્યુ સમયે. 5 કલાક હતા, સમાધિ લેવી જ. આગળ કહ્યું ધારસીભાઈને કે ઉતાવળ ન હોય તો ન જાઓ, પણ ત્યાં જરા સમજવામાં ફેર થઈ ગયો અને ધારસીભાઈ નીકળી ગયા નવલચંદ વકીલની સાથે. સમજ બેની ક્યાંય જુદી થઈ ગઈ. ઓલાએ કીધું મેં આજ્ઞા લીધી છે, અને પછી ખબર પડી કે તને આમ કીધું છે કે જરૂર ન હોય તો કંઈ જવાની જરૂર નથી, તો કેમ માને ન બોલાવી લેત? આટલો બધો મા ઉપર મોહ હોય, એને મોહ હોય તો માને ન બોલાવે? સોની બજારમાંથી આ કંઈ કાશી વિશ્વનાથ પ્લોટ દૂર છે? અનુપચંદભાઈ કે એકના સસરાનું નામ છે, અહીંયા એનું મકાન હતું, હજી છે. આપણે જે પરિચય પુસ્તિકા છે એમાં 4th ભાગ વાંચજો. ત્યાં બધા રહેતા હતા, કોઈને આવવાની છૂટ નહોતી. આવું આપણી દ્રષ્ટિએ, આપણી અલ્પ વિચારણા, આપણી ટૂંકી બુદ્ધિ અને એના આધાર ઉપર આપણે બધું ઇન્ટરપ્રિટેશન કરીએ કે ભગવાનને આમ હતું ને ભગવાનને આમ હતું. સૌભાગભાઈની શંકા હતી, વિચાર કરો એને હતી. કોઈ કૃપાળુ દેવના મુમુક્ષુ અંબાલાલભાઈ કે જે કૃપાળુ દેવને ઓળખતા હતા એને કોઈને શંકા હતી કે કૃપાળુ દેવમાં મોહ છે, કુટુંબનો મોહ છે, પૈસાનો મોહ છે, નામનાનો મોહ છે, કીર્તિનો મોહ છે, એણે આમ કર્યું હશે, કદાચ આમ કરે? જેને કૃપાળુ દેવનું ચરિત્ર જાણ્યું છે, જે સત્પુરુષની દશાને ઓળખે છે, એના ગુણ આધારિત એ કદી શંકા ન કરે. કહેનારાને કહી દે કે તમે ખોટા હશો, આમ બની રહે. કૃપાળુ દેવ કહે મારો મહાવીર કદી આમ ન કહે, વાત પૂરી થઈ જાય છે. આ પ્રસન્નતા ક્યારે આવે? ગુરુ પ્રત્યે પ્રસન્નતા, દેવ પ્રત્યે પ્રસન્નતા. અને પ્રસન્નતા વિનાના ખોટા નાટક કરવાનું બંધ કરી દો. જો આપણને કાંઈ ન હોય, શંકા હોય તો પ્રસન્નતા. ભગવાન રૂપ પતિની સેવાના ઘણા પ્રકાર છે. દ્રવ્ય પૂજા, ભાવ પૂજા, આજ્ઞા પૂજા, દ્રવ્ય પૂજાના પણ ઘણા ભેદ છે, પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્તની પ્રસન્નતા. એટલે તે ભગવાનમાં ચૈતન્ય વૃત્તિ પરમહર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે, તેમાં જ સર્વ સાધન સમાય છે, તે જ અખંડિત પૂજા છે. કેમ કે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા યોગ પણ ચિત્તને આધીન હોવાથી ભગવાનને આધીન જ છે, અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોમાંથી ઉદાસીનતા વર્તે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં, જેથી તે સેવા અખંડ જ રહે. એની ચૈતન્ય વૃત્તિમાં આપણે જો એકતા રાખવાની હોય, વૃત્તિને જોડવાની હોય, એકત્વ સાધવાનું હોય, તો આપણી પાસે પ્રસન્નતા જોઈએ. અને કોઈના પ્રત્યે પ્રસન્નતા ત્યારે જ આવે, કોઈના પ્રત્યે પણ, કે જ્યારે આપણે એના પ્રત્યે શંકાથી પર હોય. આપણે એના પ્રત્યે શંકાથી પર હોય, જો શંકાનો કીડો સડબડતો હોય આપણામાં, તો એના પ્રત્યે આપણને ન પ્રેમ આવે, ન પ્રસન્નતા આવે. પ્રેમ તો પછીની વાત છે, પ્રેમમાં તો હજી અર્પણતા આવશે, પ્રસન્નતા પણ નહીં આવે. આપણે કહીને મને આનું મોઢું જોવું ગમતું નથી, શું કામ? કે હજુ મને એના વિશેના ઘણા વિકલ્પો પડ્યા છે, અને આ વિકલ્પો બધા સંદેહના છે, શંકાના છે, અને એનું કારણ હજુ આપણને ઓળખાણ થયું નથી. જેમ કહે ને કે ઘણીવાર તમને મળ્યા છે યોગ, ઘણીવાર થયો, ઓળખાણ નથી. આ ઓળખાણ બહુ કઠિન છે, ઓળખાણ અંતરંગ દશાનું છે. કૃપાળુદેવની બાહ્ય દશાથી એમની નિર્ગ્રંથ વૃત્તિને ઓળખવી, એમની વિતરાગતાને ઓળખવી કઠિન છે, બહુ કઠિન મામલો છે. કેમ કે પ્રત્યક્ષ વ્યવહાર દેખાય છે, બધા લક્ષણો દેખાય છે, આચાર દેખાય છે, અને છતાંય વ્યવહારમાં નથી. દેહધારી હોવા છતાંય પુરુષ કહે છે કે અમે દેહધારી નથી. હવે આને કેવી રીતે ઓળખવા? અને એ ઓળખા વિના આની સાથે પ્રસન્નતા કેવી રીતે જાગે? આની સાથેની અર્પણતા કેવી રીતે જાગે? આનાથી મારું કલ્યાણ થશે એવી શ્રદ્ધા કેવી રીતે થાય? આની વાત સાચી છે એ કેવી રીતે માની શકાય? ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું કેવી રીતે થાય? એક છે, એકવાર જો ચિત્ત એની સાથેનું હોય તો બીજા યોગ આપણા મન વચન કાયાના એ પણ ચિત્તને આધીન હોવાથી ભગવાનને આધીન જ છે. ચિત્તની પ્રસન્નતા પ્રભુ સાથે હોય, નિશંકપણે હોય, નિસંદેહપણે હોય, તો બીજા બધા યોગ આપણા પ્રભુને આધીન જ છે. અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોથી ઉદાસીનતા વર્તે, નહીં તો પાછું ચિત્ત જગતના ભાવોમાં જોડાતું જાય. કેમ કે જગતના ભાવો તો આવા જ રાગ દ્વેષના જ છે, વિકલ્પના જ છે, મારા તારાના જ છે, ક્રોધ કસાઈના છે, અભિમાનના છે, દંભના છે, એમ જ છે, ખેંચાઈ જાય. એ આપણને ગમવા માંડે સૂક્ષ્મ રીતે, અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં, જેથી તે સેવા અખંડ જ રહે. જગતના ભાવોમાં ગ્રહણ ત્યાગનો વિકલ્પ પણ ન આવવો જોઈએ. જો ચિત્ત પ્રભુની અંદર લીન થયેલું હોય તો, અને પ્રસન્નતા એનું એકમાત્ર લક્ષણ છે, અને પ્રસન્નતાનો આધાર એ પ્રભુ પ્રત્યેની નિશંકતા છે, નહીં તો પ્રસન્નતા આવી નહીં શકે ક્યારે. જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય, જાણે કે અજાણે, જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વૃથા જ છે અને કપટ છે. મનમાં બીજો ભાવ હોય કે આમ જ કરે છે, આમ જ કરશે, આમ જ છે, ત્યાં સુધી મને બહુ ભાવ છે તમારા પ્રત્યે એમ દેખાડીએ તે વૃથા જ છે અને કપટ છે. અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય? જુઓ, પ્રભુ પ્રત્યે અર્પણ થવા માટેની આ રીત બતાવી છે, દ્રષ્ટાંત વ્યવહારનું આપ્યું છે, પતિ અને પત્નીનું. અને એને પત્નીની જો પ્રસન્નતા ન હોય એના પતિ પ્રત્યેની, કેમ કે પ્રસન્નતા ત્યારે ખૂટે કે જરાક સંદેહમાં પડી જાય તો એની પ્રસન્નતાને આંચ આવી જાય. અને એ કરીને કહે છે કે જેથી કરીને આ કપટ હોય મનની અંદર ત્યાં સુધી એ ક્લિયર ન થાય ત્યાં સુધી એને આત્માના ચરણમાં સમર્પણ ક્યાંથી થાય? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી વૃત્તિને શુદ્ધ ચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્ય ભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. નિષ્કપટ કોને? કે જેમાં કોઈ અન્ય ભાવ નથી. જેના પ્રત્યે આપણું સમર્પણ છે, જેના પ્રત્યે આપણી ભક્તિ છે, જેના પ્રત્યે આપણો આદર છે, જેના પ્રત્યે આપણી પ્રસન્નતા છે, એ નિષ્કપટ હોવું જોઈએ. અન્ય ભાવ ન રહેવો જોઈએ. અન્ય ભાવ રહે તો એને શુદ્ધ કહેવાય નહીં. ધન ધાન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યા હોય પણ જો આત્મા અર્પણ ન કર્યું હોય એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય તો ધન ધાન્યાદિકનું અર્પણ કરવું છળ કપટ છે. કેટલો આકરો વાત કૃપાળુ દેવ મૂકે છે. તમે ભગવાનને બાકીનું બધું પૈસા લાખો રૂપિયા અર્પણ કરો, પછી સંસારના પદાર્થો અર્પણ કરો, પણ આત્મા અર્પણ નથી કર્યો. આત્મામાં કપટ રાખ્યું છે. અન્ય ભાવને વિશે વૃત્તિ છે, પૂરી પ્રસન્નતા પ્રભુ પ્રત્યે છે નહીં, અને શંકાના સરોવરમાં ડૂબકી મૈરા કરો છો. તો અહીંયા સરસ કહે છે કે એ હોય તો કહે છે અર્પણ કરનારનો આત્મા એની અથવા એની વૃત્તિ બીજે લીન છે, તે પોતે જ બીજે સ્થળે લીન છે, તો અર્પણ થયેલા જળ પદાર્થ ભગવાનને અર્પણ કેવી રીતે થઈ શકે? બાકીનું જે આત્મા સિવાયનું અર્પણ કર્યું એ શું છે? એ તો જળ છે. બે ખમાસણા વધારે દીધા, શું હોયડું? નાટક કર્યું. કોને છેતરા? જગતને નહીં છેતરા. જગતને તો થાય કે કેવો ભાવના સાડી, ઓહો ઊંધો પડ્યો આ તો જગત. પણ કોને છેતરી? જાતને છેતરી. ભગવાન કહે છે કે આત્મા સિવાયનું સમર્પણ છે એનાથી તારું કલ્યાણ નથી. તારી વૃત્તિ તો બીજે લીન છે. પ્રભુ પ્રત્યે પ્રેમ ન હોય અને બોલી બોલે પૂજાની આરતીની તિથિઓ નોંધાવે અને સૌથી મોટે આગળ છે દોડી દોડીને પોતે પેટી લે, એટલે ભગવાન પ્રત્યે ભક્તિ છે, અર્પણતા છે. પ્રભુ પ્રત્યે અર્પણતા નથી તો સેના પ્રત્યે થઈ? જળ પદાર્થો પ્રભુને આપ્યા છે એમાં કપટ સહિત પોતાના ભાવ તો શુદ્ધ નથી અને વૃત્તિ અન્યત્ર ફરે છે. તો એણે આ કર્યું, એ શું કર્યું? એ ખેલ કર્યો. પણ જગતની દ્રષ્ટિએ લાગે કે આ કેવા ભક્તિભાવ છે, આણે તો કેટલો આદેશ લીધો, બોલી બોલ્યા, કેટલું બધું કર્યું, લાખ રૂપિયામાંથી પાછો ન પડ્યો. પણ એને પોતાનો આત્મા પ્રભુને અર્પણ કર્યો નહીં, નમસ્કાર ભાવથી ન કર્યા. અને એક એવો છે કે જેની પાસે એક પૈ પણ નથી અને ભાવથી પ્રભુને કદાચ આરતી કરવાનો એને ચાન્સ પણ નથી મળતો, ઊભો નથી રહી શકતો, પણ એક ખૂણામાં દૂરથી બેઠો હોય અને ભગવાનને પોતાના શ્રદ્ધાના દીપથી આરતી કરે તો, પોતાને શ્રદ્ધાના દીપથી પ્રભુની આરતી કરે કે હું તમારી મારી શ્રદ્ધાના દીપથી તમારી આરતી ઉતારું છું, કોની આરતી ગણાય? તો એ વાત ત્યાં મૂકે છે કે અર્પણ થયેલા બીજા જળ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મ અર્પણતા છે. બરોબર છેલ્લી કડીનો ભાવાર્થ સમજવા પ્રયત્ન કરવો. ચિત્તની લીનતા, પત્નીનું ચિત્ત પતિમાં લીન પ્રસન્ન, ભક્તનું ચિત્ત ભગવાનમાં લીન પ્રસન્ન, શિષ્યનું ચિત્ત ગુરુમાં લીન પ્રસન્ન, એને જરાય ગુરુ પ્રત્યેની શંકા નથી. તો એ લીન છે તો કે છે માટે એ જ અર્પણતા છે અને એ જ આનંદઘન પદની રેખા, એટલે પરમ અવ્યાબાદ સુખમય મોક્ષ પદની નિશાની છે. આનંદ ઘન પદ રે. આનંદઘનજી કહે છે કે મારી દ્રષ્ટિએ આ જ મોક્ષ પદની નિશાની છે. અર્થાત જેને એવી દશાની પ્રાપ્તિ થાય છે તે પરમ આનંદ ઘન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે, એવા લક્ષણ તે લક્ષણ છે. ભગવાનને કહે છે આવા લક્ષણ, પ્રસન્નતાનું લક્ષણ. અદ્ભુત વાત મૂકી છે, કેમ કે એમાં આખી આપણી ચિત્તની, આપણી પોતાના ભાવની, અંદરની દશા મૂકી છે કે જેને એના પ્રત્યે ભાવ હોય એના નિશંક હોય. નિશંકતા વિના પ્રસન્નતા ક્યાંથી આવે? ગમે તેટલી કોઈ વાત કરે, સુલસાને પ્રભુ મહાવીરના વિતરાગીપણામાં કઈ શંકા હોય? માયાવી બીજા ગમે તેટલા આવે, કોઈ ગમે તે કહે, કોઈ દિવસ ન હોય. આ એક પરમાર્થ માર્ગની અંદરનો અદ્ભુત સિદ્ધાંત આનંદગંજીએ આમાં વણી દીધો છે, વ્યવહારિક રૂપમાં વણી દીધો છે, વ્યવહારિક માતમાં વણી લીધો છે કે ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું રહે. ગમે તેની તમે આરાધના કરતા હો, ભક્તિ કરતા હો, આદર કરતા હો, સન્માન કરતા હો, પણ એની પાછળ તમારી પ્રસન્નતા, સંદેહ રહિત મન વિના તમારી પ્રસન્નતા સંભવી ન શકે. અને એ જ પૂજાનું ફળ, સેવાનું ફળ, તમારી આરાધનાનું ફળ, તમારા ભાવનું ફળ તો તમારી પ્રસન્નતા છે. અને એ તમારું અંદર કપટ હોય ત્યાં સુધી કદી નહીં આવી શકે. કપટ એટલે અન્ય ભાવને વિશે વૃત્તિ થવી દે, અન્ય ભાવને વિશે શંકા આશંકા કર્યા કરવી દે. આખો માર્ગ અધ્યાત્મનો છે, શંકાથી પર થવાનો છે. શંકાથી પર થવું એ શ્રદ્ધાનો વિષય છે, એ શ્રદ્ધાનો વિષય છે. ઉદાહરણો દેવાનો અત્યારે કોઈ અવસર નથી, સમય પણ નથી. સંખ્યા બંધ છે કે લોકોએ પુરાવાના પુરાવા આપ્યો હોય તો એમ કે મારો ભગવાન આ ન કરે, ન કરે એટલે ન જ કરે. કોઈ શંકા ન હોય શિષ્યને, ન પોતાના ગુરુમાં શંકા હોય, ન પોતાના પ્રભુમાં શંકા હોય. લોકોને કેવું હોય તકે કે તારે આમ કર્યું છે, અને એવી જ કસોટી થતી હોય છે આપણી. એ કસોટીમાંથી પાર ઉતરવું પડે. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડી તે કપટ રહિત થઈ આત્મ અર્પણ રે. આનંદ ઘન પદ રે ઋષભ જીને સ્વર પ્રિય